એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપ સૌનું સ્વાગત છે. હું છું આપની યજમાન અને આજે મારી સાથે છે અમારા નિષ્ણાત.
નમસ્કાર.
આજે આપણે એક એવા વિષય પર ઊંડા ઉતરવાના છીએ જે ક્યારેક ને ક્યારેક તો આપણા મનમાં આવે જ છે. આકાશ તરફ જોઈએ ત્યારે થાય ને કે આ બધું શું છે, આ બ્રહ્માંડ.
હા બિલકુલ. અને એ ક્યાંથી આવ્યું, એનું ભવિષ્ય શું, આ બધા સવાલો.
બરાબર. અને આ બધા સવાલોના જવાબ શોધવામાં આપણને મદદ કરશે ભૌતિકશાસ્ત્રી પીટર કોલ્સના વિચારો.
અને આ વિષય કોસ્મોલોજી એટલે કે બ્રહ્માંડ વિજ્ઞાન એ ખાલી વૈજ્ઞાનિકો પૂરતો સીમિત નથી, ખરું ને?
ના, જરાય નહીં.
એ તો આપણા મૂળભૂત અસ્તિત્વના પ્રશ્નોને સ્પર્શે છે. આપણે કોણ, ક્યાંથી આવ્યા, અને પીટર કોલ્સનું કામ એ બતાવે છે કે કેવી રીતે આપણે એટલે કે માનવ જાતિ કલ્પનાઓથી આગળ વધીને,
હા, પુરાવા આધારિત.
બરાબર. પુરાવા અને વિજ્ઞાનની મદદથી આ વિશાળ બ્રહ્માંડને સમજવાની કોશિશ કરી રહ્યા છે.
તો આજનો આપણો હેતુ એ જ છે કે પીટર કોલ્સના વિચારો થકી આ જટિલ વિષયને સરળ ગુજરાતીમાં સમજીએ. તો શરૂઆત પીટર કોલ્સના પરિચયથી કરીએ. કોણ છે આ વ્યક્તિ?
ચોક્કસ. પીટર કોલ્સ એક જાણીતા એસ્ટ્રોફિઝિક્સ પ્રોફેસર છે. એમણે યુકે અને આયર્લેન્ડની ઘણી સારી યુનિવર્સિટીઓમાં કામ કર્યું છે, સસેક્સ, કાર્ડેફ, મેનુથ જેવી જગ્યાએ.
અચ્છા.
અને એમનું સંશોધન મુખ્યત્વે બ્રહ્માંડની જે મોટી રચનાઓ છે, ગેલેક્સીઓ કેવી રીતે ગોઠવાયેલી છે એ બધું, અને પેલું કોસ્મિક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડ CMB,
હા, એના પર આપણે વાત કરીશું.
હા, એના પર રહ્યું છે.
એટલે એ આ વિષયના જાણકાર તો છે જ, પણ એમના લખાણોમાં એવી તે શું ખાસ વાત છે?
એમની ખાસ વાત જો ત્રણ ગણી શકાય. એક તો એ પોતે જ આ ફિલ્ડમાં સંશોધન કરે છે, એટલે એમની સમજ બહુ ઊંડી અને સીધી છે.
પ્રેક્ટિકલ અનુભવ.
હા. બીજું, એ બહુ સારા વિજ્ઞાન સંચારક છે. અઘરા લાગતા કોન્સેપ્ટ પણ સરળતાથી સમજાવી શકે છે, રસ પડે એ રીતે, અને વૈજ્ઞાનિક ચોકસાઈ પણ જાળવી રાખે.
એ બહુ જરૂરી છે.
અને ત્રીજું, એમનો અભિગમ ખાલી આપણે શું જાણીએ છીએ એ કહેવા પૂરતો નથી, એ આપણે કેવી રીતે જાણીએ છીએ એના પર પણ ભાર મૂકે છે.
મતલબ કે પેલી વૈજ્ઞાનિક પ્રક્રિયા, સિદ્ધાંત, અવલોકન, સુધારો.
બરાબર. એ જ, એ આખી સફર સમજાવે છે.
તો પછી એમના કામનો મુખ્ય વિચાર શું છે, એ શું કહેવા માગે છે?
એમનો મુખ્ય તર્ક એ છે કે કોસ્મોલોજી હવે ખાલી ફિલોસોફી કે વાર્તાઓનો વિષય નથી, હવે એક નક્કર પુરાવા આધારિત વિજ્ઞાન બની ગયું છે જે આગાહી પણ કરી શકે.
હા.
અને એમનો હેતુ એ સમજાવવાનો છે કે બ્રહ્માંડની ઉત્પત્તિ, એનું બંધારણ, એનો વિકાસ, એનું ભવિષ્ય, આ બધા મોટા પ્રશ્નોના જવાબ આપણે વૈજ્ઞાનિક રીતે કેવી રીતે શોધી રહ્યા છીએ.
એટલે પેલું આધુનિક સ્ટેન્ડર્ડ મોડેલ ઓફ કોસ્મોલોજી, જેને લેમ્ડા CDM પણ કહે છે.
હા, એ જ. લેમ્ડા એટલે ડાર્ક એનર્જી માટે, અને CDM એટલે કોલ્ડ ડાર્ક મેટર. આ અત્યારે આપણી શ્રેષ્ઠ સમજ છે બ્રહ્માંડ વિશે. પણ અહીં જ કોલ્સ એક મોટો રસપ્રદ વિરોધાભાસ પણ બતાવે છે.
વિરોધાભાસ? કેવો વિરોધાભાસ?
જુઓ, આ મોડેલ અદ્ભુત રીતે સફળ છે, ઘણા બધા અવલોકનો સાથે એકદમ ફિટ બેસે છે.
હા.
પણ એ જ મોડેલ કહે છે કે જે બધી વસ્તુઓ આપણે જોઈએ છીએ, જેનાથી આપણે બન્યા છીએ, તારા, ગ્રહો, આપણે પોતે, એ બધું તો બ્રહ્માંડની કુલ એનર્જી ડેન્સિટીના ફક્ત 5% જ છે.
શું વાત કરો છો, ફક્ત 5%? તો બાકીનું 95%?
એ જ તો મોટો સવાલ છે, એ રહસ્ય છે. લગભગ 27% ડાર્ક મેટર છે અને 68% ડાર્ક એનર્જી, જે શું છે એ આપણે બરાબર જાણતા નથી.
અચ્છા.
એટલે કોલ્સ કહે છે કે આપણી સૌથી મોટી વૈજ્ઞાનિક સફળતા જ આપણી સૌથી મોટી અજ્ઞાનતાનું માપ પણ આપી રહી છે.
હા, તો ખરેખર વિચારવા જેવી વાત છે. તો આ પુસ્તક એવા લોકો માટે છે જેમને વિજ્ઞાનનું બહુ જ્ઞાન ન હોય પણ બ્રહ્માંડના રહસ્યો જાણવાની જિજ્ઞાસા હોય.
બરાબર. સામાન્ય જિજ્ઞાસુ વાચક માટે.
ચાલો તો હવે કેટલાક મુખ્ય વૈજ્ઞાનિક ખ્યાલોમાં ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ બ્રહ્માંડના કદ અને વિસ્તરણથી. કેટલું વિશાળ છે આ બ્રહ્માંડ?
એની કલ્પના કરવી અઘરી છે. આપણે અંતર માપવા પ્રકાશ વર્ષ વાપરીએ છીએ.
હા, પ્રકાશે એક વર્ષમાં કાપેલું અંતર
જે લગભગ 9.5 ટ્રિલિયન કિલોમીટર. આપણી આકાશગંગા જ 1,00,000 પ્રકાશ વર્ષ પહોળી છે. અને આવી તો અબજો આકાશગંગાઓ છે.
બાપરે,
આટલા મોટા પાયે અભ્યાસ કરવા માટે એક ધારણા છે, કોસ્મોલોજિકલ પ્રિન્સિપલ,
જે કહે છે કે બ્રહ્માંડ મોટા પાયે બધે એકસરખું અને બધી દિશામાં એકસરખું છે, કોઈ ખાસ ખૂણો નથી.
હા, એનાથી ગણતરીઓ સહેલી બને છે. પણ આ સમજ પહેલા પેલી ગ્રેટ ડિબેટ થઈ હતી 1920માં.
હા, પેલી સર્પાકાર નેબ્યુલા શું છે એ બાબતે, એ આપણી આકાશગંગામાં છે કે બહાર.
બરાબર. અને એનો ઉકેલ લાવ્યા એડવિન હબલ. એમણે એન્ડ્રોમેડાનું અંતર માપ્યું
અને સાબિત કર્યું કે એ તો આપણી આકાશગંગા જેવી જ એક બીજી દૂરની આકાશગંગા છે.
હા, એનાથી બ્રહ્માંડનું જાણીતું કદ એકદમ વધી ગયું. પણ એમનું ક્રાંતિકારી કામ તો 1929માં આવ્યું.
હબલનો નિયમ.
હા, એમણે જોયું કે મોટાભાગની આકાશગંગાઓ આપણાથી દૂર જઈ રહી છે, અને જેટલી દૂર એટલી વધુ ઝડપથી.
પેલી રેડ શિફ્ટ પરથી નહીં, પ્રકાશ લાલ તરફ ખસે.
બરાબર, જેમ દૂર જતી એમ્બ્યુલન્સનો અવાજ બદલાય એમ જ.
આનો મતલબ કે બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે, સ્થિર નથી.
હા, પણ એનો અર્થ એ નહીં કે આપણે કેન્દ્રમાં છીએ. કોલ્સ પેલી કિસમિસવાળી બ્રેડનું ઉદાહરણ આપે છે.
ઓ હા, બ્રેડ ફૂલે એમ અવકાશ પોતે જ વિસ્તરે છે, અને કિસમિસ એટલે કે ગેલેક્સીઓ એકબીજાથી દૂર જાય.
એકદમ સાચું. આ બહુ મોટો વૈચારિક બદલાવ હતો. અને જો બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે તો ભૂતકાળમાં
એ નાનું, ગીચ અને ગરમ હોવું જોઈએ.
બરાબર. આ જ આપણને હોટ બિગ બેંગ મોડલ તરફ દોરી જાય છે, અને આના ત્રણ મજબૂત પુરાવા છે.
પેલો તો હબલનો નિયમ વિસ્તરણ, બીજો
છે કોસ્મિક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડ, CMB. બિગ બેંગ થિયરી કહેતી હતી કે શરૂઆતની ગરમીનો એક ઝાંખો અવશેષ આજે પણ હોવો જોઈએ.
અને એ મળી આવ્યો પેન્ઝિયાસ અને વિલ્સન દ્વારા આકસ્મિક રીતે.
હા, 1964માં આ CMB એ બ્રહ્માંડ જ્યારે 380,000 વર્ષનું હતું ત્યારની તસવીર જેવું છે, અને એનું તાપમાન સિદ્ધાંત સાથે બરાબર મેચ થાય છે.
અદ્ભુત. અને ત્રીજો પુરાવો?
ત્રીજો છે બિગ બેંગ ન્યુક્લિયોસિન્થેસિસ, BBN. એટલે બિગ બેંગ પછીની પહેલી થોડી મિનિટોમાં બનેલા તત્વો,
હાઇડ્રોજન, હિલિયમ.
હા, સિદ્ધાંત કહે છે કે લગભગ 75% હાઇડ્રોજન, 25% હિલિયમ અને થોડું લિથિયમ બન્યું હશે, અને અવલોકનો પણ બરાબર આ જ પ્રમાણ બતાવે છે.
વાહ, એટલે આ ત્રણેય પુરાવા બિગ બેંગ મોડેલને સપોર્ટ કરે છે.
હા, ખૂબ જ મજબૂત રીતે.
તો આ સ્ટેન્ડર્ડ મોડેલ લેમ્ડા CDMનો સિદ્ધાંતિક આધાર શું છે, અને પેલી 5%, 95%વાળી વાત પર પાછા આવીએ?
એનો મુખ્ય આધાર છે આઇન્સ્ટાઇનની જનરલ રિલેટિવિટી, જે ગુરુત્વાકર્ષણને અવકાશ સમયની વક્રતા તરીકે જુએ છે. અને એના સમીકરણો જ બતાવતા હતા કે બ્રહ્માંડ સ્થિર ન હોઈ શકે, એ કાં તો વિસ્તરતું હોય કાં સંકોચાતું હોય.
અને પેલો ઓમેગા પેરામીટર, જે બ્રહ્માંડની ઘનતા અને ભવિષ્ય નક્કી કરે છે.
હા, ઓમેગા એટલે બ્રહ્માંડની સરેરાશ ઘનતા અને ક્રિટિકલ ઘનતાનો ગુણોત્તર. જો ઓમેગા 1 હોય તો બ્રહ્માંડ સપાટ, 1થી વધુ તો બંધ, અને 1થી ઓછું તો ખુલ્લું.
અને અવલોકનો કહે છે કે લગભગ 1 છે, એટલે સપાટ જેવું.
હા, ખૂબ જ સપાટની નજીક. પણ મુદ્દો એ છે કે બધી દેખાતી વસ્તુઓ, તારા, ગેલેક્સી વગેરેનું દળ ગણીએ તો એ ω = 1 માટે જરૂરી દળના ફક્ત 5% જ થાય છે.
તો બાકીનું 95% ક્યાંથી આવ્યું?
એમાં લગભગ 27% છે ડાર્ક મેટર,
અદૃશ્ય પદાર્થ, જે પ્રકાશ સાથે કંઈ લેવા દેવા નથી રાખતો પણ ગુરુત્વાકર્ષણ ધરાવે છે.
બરાબર. આપણે એને સીધું જોઈ નથી શકતા.
પણ તો ખબર કેમ પડે કે એ છે? ખાલી ગણતરી મેળવવા માટે તો નથી ને?
ના ના, એના પરોક્ષ પુરાવા છે. જેમ કે વેરા રૂબીને બતાવ્યું કે ગેલેક્સીના છેડા પરના તારા જેટલી ઝડપથી ફરે છે.
એટલી ઝડપે તો એ ફેંકાઈ જવા જોઈએ, જો ખાલી દેખાતું દ્રવ્ય જ હોય તો.
હા, એટલે કંઈક અદૃશ્ય દ્રવ્ય અમને પકડી રાખે છે, એ જ ડાર્ક મેટર. ગેલેક્સી ક્લસ્ટરની ગતિ, ગુરુત્વાકર્ષીય લેન્સિંગ, આ બધા એના પુરાવા છે.
સમજાયું, ગુરુત્વાકર્ષણની અસર દેખાય છે. આ થયું 27%, બાકીનું 68%.
એ તો એનાથી વધુ રહસ્યમય, ડાર્ક એનર્જી. 1990ના દાયકાના અંતમાં વૈજ્ઞાનિકો દૂરના સુપરનોવાનો અભ્યાસ કરતા હતા.
હા, અંતર માપવા માટે.
તેમને લાગતું હતું કે વિસ્તરણ ધીમું પડતું હશે ગુરુત્વાકર્ષણને કારણે. પણ એમને નવાઈ લાગી કે
વિસ્તરણ તો ઝડપી બની રહ્યું છે.
બરાબર, બ્રહ્માંડ વધુ ને વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
પણ કઈ શક્તિ એને આમ ધક્કો મારે છે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ?
એ જ મોટો સવાલ. આ જે અજ્ઞાત કારણ છે એને જ ડાર્ક એનર્જી કહે છે. લેમ્ડા સીડીએમ મોડેલમાં લેમ્ડા આ જ છે.
એટલે આપણું બ્રહ્માંડ 5% સામાન્ય દ્રવ્ય, 27% ડાર્ક મેટર, 68% ડાર્ક એનર્જી, મગજ ચક્રાવે ચડી જાય
ખરેખર.
હવે બીજો સવાલ, પેલી સીએમબી તસવીર તો લગભગ સુંવાળી છે, તો પછી આજના તારા, ગેલેક્સી, ક્લસ્ટર જેવી રચનાઓ કઈ રીતે બની? આટલી સમાનતામાંથી આટલી વિવિધતા?
એનો જવાબ છે ગુરુત્વાકર્ષણ. સીએમબી લગભગ સુંવાળી છે, પણ એમાં તાપમાનની ખૂબ નાની વધઘટ છે.
1/1000 જેટલી ને?
હા, એ શરૂઆતના ઘનતાના નાના તફાવત બતાવે છે. જ્યાં સહેજ વધુ ઘનતા, ત્યાં ગુરુત્વાકર્ષણ વધુ.
એટલે એણે આસપાસનું દ્રવ્ય ખેંચવાનું શરૂ કર્યું.
બરાબર. અને અબજો વર્ષોમાં આ નાનકડા બીજમાંથી જ મોટી રચનાઓ બની.
અને આમાં ડાર્ક મેટરનો રોલ મહત્વનો છે?
હા, બહુ જ. કારણ કે ડાર્ક મેટર પ્રકાશ સાથે ક્રિયા નથી કરતું, એટલે એ સામાન્ય દ્રવ્ય કરતાં વહેલું ભેગું થવા માંડ્યું. એણે જાણે એક અદ્રશ્ય માળખું બનાવ્યું,
ગુરુત્વાકર્ષણના ખાડા જેવું.
હા, પછી સામાન્ય ગેસ એ ખાડાઓમાં ખેંચાઈને આવ્યો અને ત્યાં તારા, ગેલેક્સી બન્યા. કમ્પ્યુટર સિમ્યુલેશન પણ આ જ બતાવે છે, પેલું કોસ્મિક વેબ.
પણ શરૂઆતના બ્રહ્માંડના અમુક કોયડા હતા ને, ફ્લેટનેસ પ્રોબ્લેમ, ઓમેગા 1ની આટલું નજીક કેમ, હોરાઇઝન પ્રોબ્લેમ, દૂરના વિસ્તારોનું તાપમાન સરખું કેમ?
હા, આ બધાના ઉકેલ માટે એલન ગુથે કોસ્મિક ઇન્ફ્લેશનનો વિચાર આપ્યો.
ઇન્ફ્લેશન એટલે પેલો અતિ તીવ્ર ફુગાવો, બિગ બેંગ પછી તરત જ.
હા, સેકન્ડના અબજો અબજો ભાગમાં બ્રહ્માંડનું કદ કલ્પના બહાર વિસ્તરી ગયું. આનાથી બ્રહ્માંડ સપાટ થઈ ગયું, હોરાઇઝન સમસ્યા હલ થઈ,
અને પેલી રચનાઓ માટેના બીજ પણ બન્યા.
હા, ક્વોન્ટમ વધઘટ વિસ્તરીને. ઇન્ફ્લેશન હજુ સંપૂર્ણ સાબિત નથી થયો, પણ ઘણા કોયડા ઉકેલે છે.
ખરેખર અદ્ભુત છે આખી વાત. ચાલો હવે આ ચર્ચામાંથી મળતા મુખ્ય સંદેશાઓ જોઈએ.
ચોક્કસ. પહેલો તો એ કે કોસ્મોલોજી હવે એક ડેટા આધારિત ચોક્કસ વિજ્ઞાન છે, ખાલી વિચારો નથી.
બીજું, હોટ બિગ બેંગ મોડેલની સફળતા. 3 અલગ અલગ પુરાવા, વિસ્તરણ, સીએમબી, બીબીએન બધા એક સાથે બંધ બેસે છે.
ત્રીજું, પેલો વિરોધાભાસ. મોડલ સફળ છે, પણ કહે છે કે 95% બ્રહ્માંડ અજ્ઞાત છે. આ નમ્રતા શીખવે છે.
બરાબર.
ચોથું, વૈજ્ઞાનિક પદ્ધતિની શક્તિ. સિદ્ધાંત, અવલોકન, સુધારો, આ ચક્ર ચાલતું રહે છે.
અને પાંચમું, બ્રહ્માંડ સ્થિર નથી પણ ગતિશીલ છે, વિકસી રહ્યો છે, એનો ઇતિહાસ છે, ભવિષ્ય છે.
કોલ્સના લખાણોમાં યાદ રહી જાય એવા વિચારો પણ છે, જેમ કે બ્રહ્માંડ વિસ્તરી રહ્યો છે તે શોધ સૌથી મહત્વપૂર્ણ હતી. તેણે દ્રષ્ટિકોણ બદલી નાખ્યો. હા, એણે ઉત્પત્તિ વિશે સવાલ પૂછવાનો રસ્તો ખોલ્યો. બીજો વિચાર, પેલો 5-95% વાળો, સ્ટેન્ડર્ડ મોડલ સિદ્ધિ છે, છતાં આપણી અજ્ઞાનતા પણ બતાવે છે.
અને સીએમબી વિશે, એ સૌથી મહત્વપૂર્ણ જીવાશ્મ છે, શિશુ બ્રહ્માંડનો ફોટોગ્રાફ, જેમાં રચનાઓના બીજ છે. આ સીએમબીનું મહત્વ સમજાવે છે.
હવે આ બધી વાતોની આપણા જીવનમાં શું અસર? શું આ ખાલી જાણવા જેવું છે?
સીધો ઉપયોગ ભલે ન હોય, પણ મને લાગે છે કે એનાથી મળતો દૃષ્ટિકોણ મહત્વનો છે. બ્રહ્માંડની વિશાળતા આપણા અહમને ઓછો કરે છે, નમ્ર બનાવે છે.
સાચી વાત. બીજું, આ વૈજ્ઞાનિક પદ્ધતિ શીખવે છે. પ્રશ્ન પૂછો, પુરાવા જુઓ, તર્ક વાપરો, આ તો બધે કામ લાગે.
અને ત્રીજું, જિજ્ઞાસા. આ બધું જાણીને વધુ જાણવાની ઈચ્છા થાય છે, બાળકોને પણ આમાં બહુ રસ પડે.
અને ચોથું, પેલું સ્ટારડસ્ટવાળું કનેક્શન. આપણા શરીરમાં રહેલા ભારે તત્વો તારાઓમાં બન્યા છે, આપણે બ્રહ્માંડનો જ એક ભાગ છીએ.
હા, એ વિચાર ખરેખર અદ્ભુત છે. આપણે તારાઓની ધૂળ છીએ, અને આ બધું જાણવા પાછળની માનવ મહેનત અને બુદ્ધિ પણ પ્રેરણાદાયક છે.
ચોક્કસ.
આખી ચર્ચા પરથી મને જે મુખ્ય વાત સમજાઈ એ છે કે ભલે 95% બ્રહ્માંડ રહસ્ય હોય, પણ વિજ્ઞાનની પદ્ધતિ આપણને એ 5% વિશે અને પહેલા 95%ના અસ્તિત્વ વિશે પણ કેટલું બધું કહી શકે છે, અને આ જ્ઞાનની સફર ચાલતી જ રહે છે.
મારા માટે તો આ જ્ઞાન સાથે આવતી નમ્રતા સૌથી મહત્વની છે. આપણે કોસ્મિક સ્કેલ પર કેટલા નાના છીએ એ સમજાય છે, અને છતાં પેલું સ્ટારડસ્ટ કનેક્શન, એ નાનાપણામાં પણ બ્રહ્માંડ સાથેનું જોડાણ, એ બહુ પ્રભાવશાળી છે. આપણા સ્થાન અને મૂળ વિશે ફરી વિચારવા મજબૂર કરે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.